છો તમે, તમે છો સર્વાધીશ, સર્વનિયંતા, સર્વોપરી ઈશ્વરો ના પણ ઈશ. વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે વિક્રમ સંવત 2067 શ્રાવણ વદ 14 છે, રવિવાર છે, તારીખ 28/2011 છે.
ગુરુજીએ વાત કરી હતી કે જીવ સાથે જે ભગવાન સિવાયનું જે ચોટેલું છે એને ઉખડવાનો નોન સ્ટોપ મનન એ જ એકમાત્ર ઉપાય છે.
ગુડ ગુડ.
ગુરુજી કાલે વાત આવી હતી કે જો સમજણ સુધારીએ તો વર્તન આપોઆપ સુધરી જાય છે.
શાબાશ શાબાશ.
ગુરુજીએ કાલે કીધું હતું કે ભગવાન સત્યપ્રિય છે, જે માણસ સત્યપ્રિય હોય એને ભગવાન ઝટ મળે.
શાબાશ શાબાશ. બદ્રીનાથના પૂજારીએ વર્ણીને અક્ષરાધિપતિ શાના ઉપરથી જાણ્યા?
મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોઈને કીધું કે આવા ચિહ્નો ક્યાંય જોયા નથી અને તમારા જેવી મૂર્તિ મેં ક્યાંય જોઈ નથી. આના ઉપર તેણે નક્કી કર્યું કે તમે અક્ષરધામના અધિપતિ છો.
વાહ 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 વાહ. પૂર બીજો તરંગ 70મો. સ્ત્રીને આવતા જાણી નર ઋષિ તથા હિમગીરી હામે આવ્યા. બહુ અદભુત કથા આવે. શું આવે? જોશી મઠ પુરવાસી કે દેખ કે લોક અપાર, નિજ મન મેં આશ્ચર્ય પાયે યહ બરની કોઉં અવતાર. ભગવાનને એ લોકોએ કહ્યું કે તમે મોતને માર્ગે જાઓ છો, તેમ છતાંય નીલકંઠ વર્ણી બર્ફીલા પહાડમાં હાલ્યા ગયા અને જોત જોતામાં અદૃશ્ય થઈ ગયા. ત્યારે એ જોશીમઠના રહેનારા લોકોને આ જોઈને અપાર આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા કે આ કોઈ સામાન્ય નથી, આ તો કોઈ અવતાર છે. એસી બાત ન સુની કહું હિમગીરી મેં જાય, આજ દેખે આશ્ચર્ય યહ કૌ મહાસિદ્ધ રહાય. કોઈ હિમગીરીમાં ગયું હોય એવી વાત આજ દિન સુધી આપણે ક્યારેય સાંભળી નથી, પણ આજ તો તે આશ્ચર્ય નજરો નજર દેખ્યું. આ વર્ણિ તો કોઈ મહાન સિદ્ધ પુરુષ છે. આમ મુક્તાનંદ સ્વામી બોલ્યા ત્યાં તો દાદા ખાચરે હાથ જોડ્યા. સ્વામી ઉપર કહી તે વાત સાંભળીને મનમાં હું બહુ રાજી થયો અને મને અતિશય આનંદ થાય છે. આપ શ્રીહરિના ચરિત્ર આગળ કહો. ત્યાં મુક્તાનંદ સ્વામી આગળ બોલ્યા, શ્રીહરિ હિમગીરીમાં ગયા તે વાત હવે મને કહો. એક દાદા ખાચર કહે છે કે મહારાજ આગળ ગયા એ વાત મને કહો, આપ તો બધું સાક્ષાત જાણો છો કારણ કે આપ શ્રીહરિના એકાંતિક સંત છો. આમ જ્યારે પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે રાજા, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો. જ્યારે શ્રીહરિ હિમગીરીમાં ચાલ્યા ત્યારે તે બાબતની શ્રી નરનારાયણ દેવને ખબર પડી ગઈ, એટલે કે નારાયણ દેવને ખબર પડી ગઈ. નરકુ કહે નારાયણ જેહી મુનિકુ સંગ લઈ કે તેહી અક્ષરપતિ સબ પર ભગવાના બાલ સ્વરૂપ બને હે નાના. નારાયણ ભગવાનને ખબર પડી ગઈ કે અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણ પધાર રહે હૈ. તમને સવાલ થયો કેવી રીતે ખબર પડી ગઈ? લ્યો, એ તો ભગવાનના અવતાર છે, એનામાં એવી શક્તિ તો હોય જ. પણ એમણે કહ્યું શું ખબર છે? મને પવન આવીને કહી ગયો કે અક્ષરધામાધિપતિ આવી રહ્યા છે. નારાયણ બોલ્યા, નર? તો કે હા પ્રભુ. અક્ષરપતિ સબ પર ભગવાના, બધાથી પર જે અક્ષરપતિ ભગવાન છે તે અત્યારે નાનું બાલ સ્વરૂપ બન્યા છે અને એ અહીંયા આવી રહ્યા છે. માટે તમે ઋષિમુનિઓને સાથે લઈ એમની હામાં જાઓ. નર, તે હરિ તપ કરવાને બાને હેતથી આપણને દર્શન દેવા માટે આવે છે. તપ કરવાનું બાનું છે, પણ આવે છે આપણને દર્શન દેવા. અને દર્શન દેવા આવવાનું કારણ છે આપણા ઉપર એમની પ્રસન્નતા. માટે અત્યારે અહીંયા આવી રહ્યા હોવાથી આપ ઝટ બધા ઋષિમુનિઓને લઈને સામે નીકળો, જેને પ્રસન્ન કરવા માટે આપણે પોતાના હૃદયમાં નિત્ય એનું ધ્યાન કરીએ છીએ એ આવે છે. જેને પ્રસન્ન કરવા માટે આપણે જેનું રોજ ધ્યાન કરીએ છીએ એ પુરુષોત્તમ નારાયણ આવે છે. એમ નર નારાયણ બોલ્યા, અનંત યુગ હી બીતે જાની, અબ આવત યહાં હિત આની, પાવ ઉઘારે આવત તેહા, સંગ મિલે ન દૂજે કેહા. આપણને તપસ્યા કરતા અનંત યુગ વીતી ગયા ભાઈ, અનંત યુગ આપણને તપ કરતા કરતા વીતી ગયા એમ સમજીને અક્ષરધામના ધણી હેતથી દર્શન દેવા અહીંયા આવે છે. તેઓ ઉઘાડે પગે ચાલ્યા આવે છે, સાથે કોઈ બીજું નથી. હે નરવીર, શ્રી હરિ કરુણા કરીને આવે છે એવી વાત મને પવન દેવે કહીશ તો તમે છે ને ઋષિમુનિઓને ભેળા કરીને સામે જાઓ છો એમાં થોડીક વાર લાગશે. પણ પહેલું કામ એ કરો, હિમાલયને આદેશ કરો કે તમે ઉતાવળા પગે જટ વર્ણિની સન્મુખ જાઓ. શ્રીહરિને કોઈ પણ રીતે લેશ માત્ર પણ કષ્ટ ન થાય તેવી વ્યવસ્થા પ્રયત્નપૂર્વક કરો. હે તાતનર, તમે અત્યારે જાઓ, તેમને સુખ થાય એવી વાત કરો. પછી દયાળુ નર ઋષિ તત્કાળ ઉઠ્યા, હિમાલયને કહ્યું, હિમાલય મહારાજાધિરાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ મહારાજ કરુણા કરીને અત્યારે તમને દર્શન દેવા માટે અહીંયા પધારે છે. એમ કીધું એને. નારાયણ ઋષિ કે અમને દર્શન દેવા આવે છે, પણ નરે એમ કીધું તમને દર્શન દેવા આવે છે, તમારા ભાઈ જ મોટા કહેવાય. નારાયણ ઋષિએ કહ્યું છે કે તમે અત્યારે તેમની સન્મુખ જાઓ. હું કહું છું એવું વચમાં ન લે. નારાયણ ઋષિએ કહ્યું છે તમે જલ્દી એમને સામે જાઓ અને તેમને કષ્ટ ન થાય પણ સુખેથી અહીં પહોંચે તેમ તેમને લઈ આવો. તે સાંભળી સર્વોત્તમ હિમગીરીએ કોઈ મોટા દેવના જેવું સ્વરૂપ ધાર્યું અને ઘણા જ ભક્તિભાવથી તેઓ શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિ જ્યારે હિમગીરીની નજીક પહોંચ્યા ત્યારે તે અત્યંત પ્રેમભાવથી તેમને મળ્યા. બોલો, હિમાલયની નજીક પહોંચ્યા ને ત્યાં પૂગ્યા, બહુ દૂર સુધી સામે પૂગ્યા.
શ્રીહરિ કો લાગે પાવ સાષ્ટાંગ દંડવત કરી,
શ્રીહરિ કો લાગે પાવ સાષ્ટાંગ
દંડવત કરી, મન મે મહા ઉત્સાહ પૂછત હૈ કર ચોરી કે,
મન મે મહા ઉત્સાહ પૂછત હૈ કર ચોરી કરી,
પૂછત હૈ કર જોરી કરી,
પૂછત હૈ કરે
ભલે આયે તુમ નાથ હમકો પાવન કર નહી,
ભલે આયે તુમ નાથ હમકો પાવન કર નહી,
કહત હૈ જોરી હાથ કહો સો વાહન લાવું અબ,
કહો
ભગવાન ને સાષ્ટાંગ દંડવત કરીને હિમાલય કહેવા લાગ્યા, પગે લાગ્યા. પછી મનમાં ભક્તિભાવનો ઉત્સાહ હતો, તેથી બે હાથ જોડીને બોલ્યા, હે નાથ, અમને પાવન કરવા માટે આપ ભલે પધાર્યા. હાથ જોડી રાખીને જ કહ્યું, પ્રભો, હે નાથ, આપ કહો તે હું વાહન અત્યારે જ લઈ આવું. લોકો જેને હિમગીરી હિમાલય કહે છે તે મારું નામ છે. મારો વિસ્તાર 9000 યોજનનો છે, અર્થાત 108000 ચોરસ કિલોમીટર મારો વિસ્તાર છે. આપ અત્યારે તે વિસ્તારમાં વિચરો છો, મને પરમ પવિત્ર કરો છો. જ્યાં જ્યાં તમારા પગલાં પડે ત્યાં હું પવિત્ર થાઉં છું, કારણ કે એટલા વિસ્તારમાં હું છું. નંદાયણ દેવે મને આજ્ઞા કરી છે, તેથી હું આપની સન્મુખ આવ્યો છું, અને આવતાની સાથે મને આપના દર્શન થયા છે. આપના સમાચાર સાંભળીને મારી પાછળ પાછળ ઋષિમુનિઓ પણ બધા આવે છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, હિમગીરી, તમે સાંભળો, મને કાંઈ વાહનની ઈચ્છા નથી, હું તો પગે ચાલીને તીર્થ કરું છું. પગે ચાલીને જે તીર્થ કરાય તેનું અનંત ગણું ફળ થાય, તે કારણે હું ચાલીને આવ્યો છું, અને તેનાથી મનમાં ઘણો જ આનંદ થયો છે. આવી વાતો કરતા જ્યારે થોડું આગળ ચાલ્યા બે, ત્યાં તો નર ઋષિ મુનિમંડળને સાથે લઈને સામે જ આવતા દેખાયા. શ્રીહરિના દર્શન કરીને સૌને આનંદોત્સવ થયો. હિમાલયના પહાડોમાં આ અદ્ભુત મિલન થયું. બહુ બધાને સુખ થયું. સૌ મુખથી જય જયકારનો ધ્વનિ કરવા લાગ્યા. વિચિક્ષણ મુનિજનો શ્રીહરિને મળ્યા, પ્રથમ નર ઋષિ મળ્યા, અને તે પછી બીજા મુનિઓ મળ્યા. બધા એકબીજાને પગે લાગ્યા, અન્યો અન્ય મહિમાના વચન કહેવા લાગ્યા, પરસ્પર કુશળ પૂછ્યું. પ્રત્યેકના હૃદયમાં હેત હમાતું નહોતું. કેટલી અદ્ભુત આત્મીયતા છે. અરસપરસ એકબીજાનો મહિમા કહેતા, પોતે પોતાનો કોઈ નહોતો કહેતા. બોલ્યો, આમનો મહિમા કે આ આમનો મહિમા કે, ત્યારે આત્મીયતા હોય. જ્યાં પોતાનો જ ગવાતો હોય ને પોતાના મુખે, ને આત્મીયતા કદી આવી હોય નહીં. શ્રીહરિ નર ઋષિને દેખીને ખૂબ જ ખુશી થયા, તેમજ નર ઋષિ પણ શ્રીહરિને દેખીને ખુશખુશાલ થઈ ગયા, અને મુનિમંડળ પણ રાજી રાજી થઈ ગયું. મુનિજનો બહુ પ્રકારના ફળ ફૂલ લાવ્યા, તે અત્યંત પ્રેમથી શ્રીહરિને અર્પણ કર્યા. જ્યાં ઘણું જ ઠંડુ પાણી દેખ્યું ત્યાં શ્રીહરિ સ્નાન કર્યું. દેહની તો પ્રભુને પડી જ નથી, બરાબર ટાઢું છે કે નહીં એમ જોઈને નાય. બોલો, આપણે નળ ખોલીને જોઈ જઈએ, આવો બાપા બીજો નળ, ક્યાં ઊનું આવે છે, આયા કાયા કાયા. પછી જેમ દેહને સુખ થાય એમ નાઈ, દેહ તો આપણું રૂપ, એમ દુઃખ દેવાય. અને નીલકંઠ વર્ણી તો હાવ દેહ પર સ્થિતિ વર્તે છે, ટાઢામ ટાઢું પાણી જોઈને નાયા લ્યો. અને મુનિઓએ પણ ભીડમાં ઠંડે પાણીએ સ્નાન કર્યું. પછી ક્યાં જવું, ભીડમાં આવી ગયા. પગ મોટો માણા પછી ટાઢા પાણીમાં નાવા પડે તો વાહે, પછી બધાને તો આમ ન પડવું હોય, પણ હવે શું થાય, એવું નહીં હારે, પછી તીર્થ સ્નાન કરવું પડે. હા, બે ચાર વાર તો આંગળી બોળીને પાણી આમાં ડાળી દીધું હોય, જરાક સાંડો કરે એમ આગાવી આવી ગયા હોય, પણ પછી નાવાનું નક્કી થાય તો હવે પછી પડવું પડે, સમજ્યા. ભીડમાં એને નાવું પડ્યું કે તે સમયે સૂર્ય દોડીને શ્રીહરિની પાસે આવ્યા. ભગવાનને ભાઈ ટાઈટ આવી, સૂર્ય દોડીને મહારાજની પાસે આવી ગયા. તેણે બીજે ઉષ્ણ સ્વરૂપે બધી જ કડકડતી ઠંડીને ઉડાડી દીધી, તરત આમ ગરમી આપી દીધી, ટાઈટ પણ ઉડાડી દીધી. હા, શ્રીહરિ નિત્ય પૂજા કરતા હતા, વિધિય સહિત પૂજા કરી, એ જ પ્રમાણે ફળ ફૂલ આદિનું નૈવેદ્ય બાલમુકુંદને અર્પણ કર્યું, ઋષિમુનિઓ લાવેલા ને, અને તે નર ઋષિ આદિ સૌને પ્રસાદી આપી દીધી. પછી પોતે પ્રેમથી જીમ્યા, હૃદયમાં અધિક આનંદ છવાઈ ગયો. રોજ 5-5 કોષ ચાલતા, 20 દિવસ ચાલ્યા ત્યારે બદ્રી બનાવ્યું. આ ઋષિ મુનિઓ અને નર પ્રભુ અને બધા 20 દિવસ હારી આવ્યા. મોટો સંઘ, 5 કોષ રોજ, એટલે કે 20 દિવસમાં 300 કિલોમીટર હાલ્યા, ત્યારે બદ્રી બનાવ્યું. ત્યાં મહાન અલૌકિક શોભા પ્રસરેલી હતી, જાત જાતના અનંત વૃક્ષ હતા, તેને ગણવાથી તેનો પાર આવે નહીં. ડાયવરોના બધું તરત યાદ રહી જાય, એને કિલોમીટર હારે જ મગજ છોટી ગયેલું હોય, સમજાણું. આપણે એમ કહીએ કે 2 કિલો ઘી છે, તો કે 2 કિલોમીટર છે, એટલે આ ઘી છે આ રસ્તો ન હોય, એટલા બધા ત્યાં ઝાડ હતા કે વાત કરોમાં, જેની કોઈની સાથે સરખામણી કરી ન શકાય તેવા સુગંધીદાર ફૂલ હતા અને રસદાર ફળ ડાળીઓને છેડે ઝૂલી રહ્યા હતા. જાત જાતના પંખીઓ મુખથી સુમધુર શબ્દ કરતા હતા. અનેક જાતિના પશુઓ ત્યાં હરતા ફરતા હતા. ગણતા ગણતા એનો છેડો આવતો નહોતો. બધા જ પશુઓ સાથે મળી હળી મળીને ઘૂમતા હતા. ટોળે ટોળા આવતા હતા અને જતા હતા. સમજ્યા? હા, આદાન સ્વામી કહે છે, આવત જાવત ઘેર હિ ઘેરા, ઘેરા ને ઘેરા આવતા જતા હતા, ઘેર હિ ઘેરા. તેઓ જ્યારે આવી રહેલા શ્રીહરિને જુએ છે ત્યારે ચિત્રમાં દોરેલા હોય એવા નિચળ થઈ જાય આ પશુ પક્ષીઓ. વિવિધ પ્રકારના મોટા મોટા ગિરિવરો ચિત્ર વિચિત્ર રંગોને ધારી રહ્યા હોય છે. શિખરો સમજ્યા, તે પહાડોમાંથી અનેક નિઝરણાનું વહેતું પાણી ખળાળા ખળાળા ધની કરતું ચાલ્યું આવતું હોય છે. ઉજળું નીર ઘણું શોભે છે અને જોવાથી દેવો અને દાનવોના મન પણ લોભાઈ જાય છે. આગળ જતાં અત્યંત ઠંડા પાણીથી વહેતી એક નદી આવી, તેમાં જે પડે તે તત્કાળ ઠરીને પથ્થર જેવો થઈ જતો. હા, ઓલી પથરા નદી કે એ જ છે મને લાગે. ધર્મનંદન શ્રીહરિએ તે નદીને દેખી તે સમયે ત્યાંના સિદ્ધ મુક્તો ત્યાં હાજર થયા. તેમણે શ્રીહરિને ઉઠાવી લીધા, એક ક્ષણવારમાં તે નદીને પાર કરી દીધા. વધારે સમય લાગ્યો નહીં. જેમ જેમ શ્રીહરિ આગળ ચાલતા હતા તેમ તેમ શ્રીહરિને અધિક અધિક આનંદ થતો હતો. મહાન અદ્ભુત વનને દેખીને સર્વ સુખોનું મૂળ આવા શ્રીહરિ બોલ્યા. કેવા શ્રીહરિ? સર્વે સુખોનું મૂળ શ્રીહરિ બોલ્યા. જે શ્વેતદીપ ધામ છે તેવું આ ધામ છે. જે ભક્ત અહીંયા રહે છે તે નિષ્કામ થઈ જાય છે. ભરતખંડમાં આવું કોઈ બીજું ધામ નથી તપશ્ચર્યા કરવાનું, પ્રભુ પ્રસન્ન કર્યા જેવું નિષ્કામ થવાય એવું. અહીંથી હવે આગળ જવાય નહીં. જે ઈચ્છા હોય તે અહીં પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનને ઘડી બગડી જીવન લાગી ગયો. હા, એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. બીજાપુરનો તરંગ 18મો શરૂ થાય છે. બદ્રિકાશ્રમમાં શ્રીહરિ તથા શ્રી નરનારાયણ મુનિનું મિલન. જે આશ્રમમાં નરનારાયણ ઋષિ તપ કરે છે તે મહાન અલૌકિક આશ્રમ આગળ ચાલતા આવી જ રહ્યો હતો. શ્રીહરિ જ્યારે તે આશ્રમને એકદમ નજીક ગયા ત્યારે અપાર મુનિઓની સાથે શ્રી નારાયણ મુનિ દોડતા 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 સન્મુખ આવ્યા.
ભવ બ્રહ્મા સુર અનંત વિમાન બેઠી સબ આય તેહિ, ભવ બ્રહ્મા સુર અનંત વિમાન બેઠી સબ આય તેહિ, પુષ્પ જરી વરસાન બાજા બજાવત અનંત વિધા, પુષ્પ જરી વરસાન બાજા બજાવત અનંત વિધા, ગગન રહે ગર જાય ત્રિભુવન મે આનંદ છયે, ગગન રહે ગર જાય ત્રિભુવન મે આનંદ છયે, અરે હર્ષન ઉર સમાય જય જય શબ્દ કહે ઓંકાર, હર્ષન ઉર સમાય જય જય શબ્દ રહે ઓંકાર, જય જય શબ્દ રહે ઓંકાર, જય જય શબ્દ રહે ઓંકાર,
જય જય શબ્દ રહે ઓંકાર. તે સમયે ભવ બ્રહ્મા વગેરે અનેક દેવો વિમાનમાં બેસીને બધા ત્યાં આવી પહોંચ્યા. ફૂલોની જડી વરસાવતા વરસાવતા અનેક પ્રકારના વાજિંત્ર માંડ્યા વગાડવા, ઢોલને નગારાને તબલાને દુદુંબીન ડફને બધું. આકાશ દિવ્ય ધ્વનિથી ગાજી ઉઠ્યું. ત્રિલોકીમાં આનંદ આનંદ થઈ પડ્યો. હૃદયમાં હરખ હમાતો નહોતો. સૌ જય જયકારનો શબ્દ કરી રહ્યા હતા. સૌ પ્રથમ નારાયણ ઋષિ શ્રીહરિને મળ્યા. પધારો પધારો નાથ પધારો. વારંવાર પાંચ ડગલા પાછા હટે, પાછા દોડીને બે ભેટે, વળી પાંચ ડગલા પાછા જાય, પાછા દોડીને ભેટે. આ બદ્રિકા આશ્રમમાં ભેટવાની થયરી છે, સમજ્યા? સૌ પ્રથમ ભગવાન અને નીલકંઠ વર્ણી, નારાયણ અને નીલકંઠ વર્ણી ભેટ્યા. પછી બે જણા પાછા પાંચ ડગલા પાછા ગયા, પાછા હસતા હસતા દોડ્યા અને ભેટ્યા, પાછા પાછા ગયા, પાછા હસતા હસતા દોડીને ભેટ્યા. છે જોવા જેવો ખેલ. સમજ્યા? હા, બદ્રિકાશ્રમની રીતે ક્યારેક આમ ટ્રાય લેવી પડે. જેમ પહેલા વેતનની ગાય પોતાના વાસડા ઉપર ઘણું હેત કરે છે, તેમ નારાયણ ઋષિને અક્ષરાધિપતિ પુરુષોત્તમ ઉપર ઘણો પ્રેમ થયો અને ઘણા પ્રેમથી ભેટીને એમ મળતા કરોડો રાધિકા કરોડો લક્ષ્મીનું હેત પણ નારાયણ ઋષિના હેતની બરોબરી કરી શકતું નહીં એવો પુરુષોત્તમ નારાયણમાં નારાયણ ઋષિને પ્રેમ દેખાતો હતો. હા, એવા હેત કરીને શ્રીહરિને વારંવાર ભેટ્યા. કંઠ ગદગદ થઈ ગયો અને આંખોમાંથી નરનારાયણને સ્નેહની અશ્રુધારાઓ વહેવા લાગી. મુનિઓને મળવાનો વારો ન આવ્યો. નારાયણ ઋષિ નીલકંઠ વર્ણી આમ મળમળ જ કર્યા. ઓલા તો બધા જોઈ જ રહ્યા કે હાલો દર્શનથી લાભ લઈ લઈ, વારો ન આવ્યો કહેશો. ત્યારે સૌ પ્રેમથી ચરણોમાં નમી ગયા, આમ પગે લાગી લીધું. જ્યારે સાંજનો સમય થયો ત્યારે બધા સન્મુખ આવ્યા. સુગંધિમાન હજારો હજાર ફૂલહાર શ્રીહરિના કંઠમાં પહેરાવ્યા. તે સમયે શ્રીહરિ દોડીને નારાયણ ઋષિના ચરણમાં પડ્યા. જોયું પાછું? નારાયણ ઋષિએ કુશળ સમાચાર પૂછ્યા અને બોલ્યા કે તાત વર્ણી, આપ ભલે પધાર્યા, ભલે પધાર્યા નાથ. આપ પધાર્યા એટલે હવે આ આશ્રમ મહાન પવિત્ર થઈ ગયો ગણાય છે. આપના ચરણોના પ્રતાપથી અનંત બ્રહ્માંડો નિષ્પાપ થઈ જાય છે. સૌથી અધિક ઉત્તમ તો અક્ષરધામ આપ રહો છો તેથી છે. વાહ 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 વાહ. સબસે અધિક ભય અક્ષર જે હું યહ ચરણ પ્રતાપ છે, યહ ચરણ પ્રતાપ છે. તમારા ચરણના પ્રતાપથી અક્ષરધામ સૌથી અધિક થયું છે. લ્યો, નારાયણ ઋષિએ શ્રીહરિનો હાથ પોતાના હાથે પકડ્યો અને પોતાના આશ્રમમાં પધાર્યા. કાર્તિકવતી અંધારી આઠમના દિવસે આ મહાન નિષ્પાપ કરનાર દર્શનનો યોગ થયો. ટૂંકમાં ભગવાન કાર્તિકવતી આઠમને દિવસે બદ્રીનારાયણ પહોંચ્યા. બોલો, અન્નકૂટ ઉત્સવને દિવાળી ત્યાં કરી બદ્રીનારાયણમાં. પછી પાછા જોશીમઠ આવ્યા. જોશીમઠથી બર્ફીલા પહાડમાં ઉપડ્યા અને કાર્તિક પદે આઠમે નારાયણ ભગવાનનું જે વિશાલ આશ્રમ છે ત્યાં ગયા. હવે એ તો આપણે કોઈ ભાળ્યું નથી. પોલું જે છે એ ત્યાં સુધી બધા જાય છે. આ જઈથી અખાત્રીએ ખુલે ને દિવાળીએ બંધ થાય ને એ નારાયણ દેવના દર્શન તો હોવ ને થાય છે. પણ આ જે દિવ્ય તપસ્યાનું ધામ એ તો દિવ્ય છે, દેખાતું નથી. રાત ઘણી અંધારી હતી એટલે સૌ મુનિઓએ રાળના કાષ્ટની મશાલો પ્રગટાવી હતી. જ્યારે અનંત મશાલો પ્રગટી ત્યારે દિવસના જેવું જવાળું બર્ફીલા પહાડમાં પણ થયું. મુનિઓએ ઘણી પ્રગટાવી હતી ત્યારે અનંત મશાલો પ્રગટી ત્યારે દિવસના જેવું અંજવાળું થયું. બદ્રી વૃક્ષ નીચે જ્યારે આવ્યા ત્યારે ત્યાં પણ અંજવાળું થયું હતું. ઓલા બધા ઋષિ મુનિએ કરી મેલેલું. સારા સારા આસન ગોઠવવામાં આવ્યા. નારાયણ ઋષિ અને શ્રી નીલકંઠ હરિને આસન ઉપર ત્યાંના ઋષિમુનિઓએ બેસાડ્યા. નારાયણ ઋષિ થોડા શ્રીહરિની પાછળ બેઠા. શ્રીહરિને બોલાવીને જ્યારે તેમની પાસે બેઠા ત્યારે ઘણું હેત કરીને પૂછ્યું કે આપ અહીંયા શા કારણથી આવ્યા છો? આ હિમગીરી અત્યંત વિકટ છે. અહીં જે આવે છે તેના પ્રાણ જાય છે. જે મુનિઓ ઘણા વર્ષ સુધી તપ કરે છે તેઓ સિદ્ધગતિને પામે છે. જે કેદારનાથ શિવજી છે તે સિદ્ધોને અહીં પહોંચાડે છે. તે સિવાય કરોડો ઉપાય કરીને કદાચ કોઈ અહીં સુધી આવે તો તેનું શરીર ગળી જાય છે, અર્થાત તેનો નાશ થઈ જાય છે. તેવી સ્થિતિમાં આપ અત્યંત નિર્ભય થઈને કોઈ પણ સંગ સોબત વિના અહીંયા ચાલ્યા આવ્યા તે અપાર આશ્ચર્યની વાત છે. અને હે પ્રિય, તે એક આપનાથી જ બની શકે. આવી નારાયણ ઋષિ નીલકંઠ વર્ણીને વાત કરવા માંડ્યા. હાજાલીને હેજ જણાવીને પાસે બેઠા, થોડાક પાછા બેઠા અને આવું બધું કહેવા લાગ્યા. જો સેવા કહો હમહી જૈસી, બની આવેંગે કરહી તૈસી, યહાં કરત હે ધ્યાન હી જોઉં, તુમકુ ચિત્વત હે ઉરસો. આપ જે કહો તે, જેવી કહો તે, અમે અમારાથી બની આવશે એવી આપની સેવા કરશું. અમે અહીંયા ધ્યાનમાં આપનું જ હૃદય વિશે ચિંતવન કરીએ છીએ, અર્થાત અમે તમારું ધ્યાન કરીએ છીએ. જે ધ્યાનમાં અમે આપની માનસી સેવા પૂજા કરતા હતા તે સુખકારી આપ આજ પ્રગટ પ્રત્યક્ષ પધાર્યા. આપે અહીંયા પધારીને અમને અમારા તપનું ફળ આપ્યું છે અક્ષરાધિપતિ, એમ નરનારાયણ બોલ્યા. જે ધ્યાન માનસીમાં અમે કરતા હતા, માનસીમાં સેવા પૂજા તમારી કરતા હતા, તે તમે પ્રગટ આજ આવ્યા. અમારે ભારે કામ થઈ ગયું, અમારા તપનું ફળ અમને સાક્ષાત તમે અહીં પધારીને આપ્યું. હવે અમે અત્યંત કૃતાર્થ થયા છીએ, તેને અમે એક મુખે કેમ કરીને કહીએ? આપના મહિમાને શેષ હજાર મુખે કહે છે છતાં તેનો પાર પામી શકતા નથી. શારદા તથા નારદ તો મહિમાને કહેતા સંકોચને અનુભવે છે કે આ કંઈ કહી રહેવાય નહીં. આજના દિવસને ધન્ય છે, આજના વારને ધન્ય છે, આજની તિથિ આજની ઘડી મુહૂર્તને ધન્ય છે. બદરી વૃક્ષની આસપાસની જગ્યા રૂપ આ આશ્રમ પણ આજે ભાગ્યશાળી થયો છે. આ ઝાડવા ધન્ય, ઋષિ મુનિઓ ધન્ય, આ વૃક્ષ વેલીઓ લતા પાંદડા ધૂળ આય રહેનારા જીવડા પશુ પક્ષીઓ આ ગંગા નદી બધું આજ ધન્ય થયું. કેમ જે અક્ષરાધિપતિ પુરુષોત્તમ આવ્યા, આ આશ્રમ ધન્ય ધન્ય થયો. બીજા બધા વૃક્ષો પણ ઘણા ભાગ્યશાળી. અભાગ્ય તે છે કે જે આપને ઓળખી શકતા નથી. ડાયલોગ માર્યો નરનારાયણ ભગવાને, ડાયલોગ માર્યો. અભાગ્ય એ છે કે જે આપને સર્વોપરી પુરુષોત્તમ નારાયણ તરીકે અમારા એ કારણ તરીકે ઓળખી ન શકતા, એ અભાગ્ય છે. આપની જે જે ઈચ્છા હોય તે બધું મને કહો. આશ્રમને પોતાનો જાણીને જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી સુખદાયક આપ અહીં રહેજો. તમારું છે આ બધું. અમને કૃતાર્થ કરવા માટે આપ તપને બાને અહીંયા પધાર્યો છો. અમે જાણીએ છીએ આપના અપાર સામર્થ્યને છુપાવીને આપ વિતરણ કરો છો. આપનાથી કોઈ અધિક હોય એવું અમે દેખ્યું નથી. બોલો, હે નીલકંઠ અવતારી, આપનાથી અધિક કોઈ હોય એવું અમે દેખ્યું નથી. તુમસે જો અધિક કહુહી હમ હી દેખત નાહી, તુમસે અધિક હી કહત હે દેવ નર પશુ કહાય. અને જે તમારા સિવાયના અન્ય કોઈને અધિક કહે છે તો તે દેવ હોય કે મનુષ્ય હોય તે પશુના સમાન છે. બોલો લ્યો, હાવ સોખી નરનારાયણ ભગવાને વાત કરીને ખી. એ ગમે એ હોય પણ પશુ જેવો છે. હે સ્વામી, આપના સમાન તો આપ એક જ છો. હે બહુનામી, આવું હું સમજું છું. જે કોઈ તમારા સિવાય બીજાને અધિક કહે છે તેને તો કરોડો વાર નરક ભોગવવું પડશે. તુમકુ લઈ મોટપ કહે જાકી, પાપ મેટી સબુદ્ધ હોય વાકી. તુમારે પ્રતાપ અધિક જો જાને, સબ જગ તાકુ અધિક કર માને. એ તમને લઈને જેની મોટપ કહે એ મોટા, તમારે લઈને એની મોટપ કહેવાય, સમજાણું. અને તમારે લઈને બીજાની મોટપ જે કહે છે તેની બુદ્ધિ અતિશય સારી થઈ જાય છે. કહેતા એ બુદ્ધિમાન થાય છે, એના પાપ બધા ટળી જાય છે. કેમ જે તમારે લઈને બીજાની મોટપ તે ગાય છે માટે એના પાપ નાશ થાય અને એ બુદ્ધિવાળો થાય. પણ તમને પડ્યા મેલીને કોઈ અવતારા દીકરી મોટપ ગાય તો એના કાંઈ પાપ જાય કે ભાઈ એ બુદ્ધિશાળી થાય એવું બને નહીં. તમારે પ્રતાપ અધિક જો જાને, સબ જગ તાકુ અધિક કર માને. તમારો પ્રતાપ જે બધા કરતા અધિક માને છે, તમને જે સર્વોપરી અવતારના અવતારી માને છે, એનો જ જગતમાં પ્રતાપ હવના મનમાં થાય છે, એનો જ દુનિયામાં દિગ્વિજય થાય છે. એમાં જ લાખો માણા તણાય છે અને એને જ ઐશ્વર્ય પ્રતાપ બધું પ્રાપ્ત થાય છે. જેને સર્વોપરી પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી નિશ્ચય નથી, એમાં દૈવત નથી, એમાં સામર્થ્ય નથી અને એમાં લોકો તણાતાય નથી, એનો સમગ્ર જગ્યાએ દિગ્વિજય થતો પણ નથી, આવું આમાંથી ધ્વનિત થાય છે. તમારે પ્રતાપ અધિક જો જાણે, તમારો પ્રતાપ જે સૌથી અધિક જાણે, કહેતા સર્વે અવતારના કારણ અવતારી પુરુષોત્તમ નારાયણ એવા તમને જ માને ને તમને જ કહે ને પ્રચાર તમારો જ કરે, એ આખી દુનિયામાં વ્યાપી જાય. એનો દિગ્વિજય થાય થાય ને થાય. એમાં જગત આખું તણાય જ, એ મનાય પૂજાય જ, એમાં ઐશ્વર્યનો પ્રતાપ હોય જ. એનાથી હજારો નરનારીઓને શાંતિ થાય, સુખ થાય, ધર્મ પળાય, કલ્યાણ થાય, સત્સંગ વધે, બધું થાય. પણ જેને પુરુષોત્તમ નારાયણનો સર્વાવતારી ભગવાન ધર્મ ભક્તિ સુત શ્રી હરિનો અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી એવો દ્રઢપણે નિશ્ચય ન હોય અને બીજાને સર્વાવતારીને સર્વના કારણને એમ કયા કરે તો એમાં કાંઈ એવું દૈવત કે પ્રતાપ આવે નહીં, એવું નરનારાયણનું કહેવું થાય છે. તમે સર્વથી અધિક છો એમ જે માને ને કહે ને પ્રચાર કરે એનો જ વિજય. આવું ચોખ્ખું કહેજો, અદ્ભુત વાત છે. આ તો હમહી યોગ્ય જો કહના હમહી, વિનય કરી કે કહત હે તુમહી, તુમારે વચન હે અનંત પારા, જ્યું અમૃત કે સમૃદ્ધ સારા. મારે યોગ્ય જે કામ સેવા હોય તે મને કહો, હું આપની આગળ તે વિનય સાથે કહું છું. જેમ અમૃત ભરેલો સાગર હોય તેમ આપના વચન તો અનંત છે, અપાર છે. આપના વચન તો અમૃતનો સાગર છે, કયો મને આજ્ઞા દ્યો, જેમ ઘટે એમ કયો. જોકે આપના બધા જ વચન મુક્તિ આપનારા છું અને તે એક એકથી અધિક મહત્વપૂર્ણ છે. કયું વચન મોળું, કયું વચન હારું એમ વિગત કેમ પાડવી. એક જોવન બીજું ભૂલો, બીજું જોવન ત્રીજું ભૂલો. આપની એક એક આજ્ઞા, એક એક વચન, એક એક વાત એ હામ હામી એકાબીજીને ઉપમાન થઈ શકે, બાકી થાય નહીં, એવા મહત્વપૂર્ણ છે આપના વચન. આવો મહિમા સ્વામિનારાયણ ભગવાનના વચનનો, વાતનો તો ભગવાનના અવતાર એવા નરનારાયણ જેવા હોય ને એ જ સમજી શકે, સામાન્યનું તો કામ જ નહીં. નરનારાયણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનનો જેવો મહિમા હોય એવો બીજા સામાન્ય માણસો ન હોય. આપણે એવી અપેક્ષાએ ન રખાય કે એને મહિમા થાય, સમજાણું. આ તો વાત જ ન્યારી છે. નરનારાયણ ભગવાનને ખબર છે કે મારા ભક્તો બહુ છે, મારું ધ્યાન કરનારા બહુ છે, મારી સેવા પૂજા કરનારાનો કોઈ પાર નથી. હજારો લોકો મારા દર્શન માટે તપશ્ચર્યા કરે છે, પણ હું જેનું ધ્યાન ભજન કરું છું એવા અમારા કારણ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણની વાત તો બહુ જુદી છે. પુરુષોત્તમ નારાયણમાંથી અમારા જેવા અનેક અવતારો થાય છે. ભાગવતમાં લખ્યું છે, જેમ મોટા સરોવરમાંથી અનેક નાની હેરો નીકળે છે એમ ભગવાનમાંથી અનેક અવતારો થાય છે. એમ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણમાંથી અમારા જેવા કંઈક અવતારો નીકળે છે, પણ સર્વે અવતારનું કારણ અવતારી મૂળ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ, એમની વાત તો હાવ જુદી છે. ઘણા અણહમ જણે અમને સર્વાવતારી કહે છે, પણ સર્વાવતારી તો ધર્મ ભક્તિ સુત પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે, અમે તો એના અવતાર છીએ, એવું નરનારાયણ ભગવાનની વાતમાંથી સ્પષ્ટ વ્યંજિત થાય છે. કોઈ પણ સારો બુદ્ધિશાળી વિદ્વાન ડાયો માણસ આ વાંચે તો એને આ મલાઈ જરૂર હાથમાં આવે, બધાને ન આવે. કેટલી બધી ભગવાન સ્વામિનારાયણના વચનની મહત્તા ગાય જોયું, કે તમારા વચન એક એક મુક્તિ આપનારા છે, એક એકથી અધિક મહત્વપૂર્ણ વચનો છે. હા હા, તેમાંથી પણ કોઈ એક જ વચનને દઢ કરીને પાળવામાં આવે, આપના એક જ વચનને કોઈ દઢ કરીને પાળે તો તે પાળનારો જન્મ મૃત્યુ રૂપ સંસારને તરી જાય છે. એટલું તો તમારા વચનમાં દૈવત છે, માત્ર એક જ વચનમાં દૈવત એટલું છે. જન્મ મૃત્યુરૂપ સંસાર ટળી જાય એક જ વચન પાળે તોય, બોલો આટલું મહાત્મય નરનારાયણ સમજે. આપણું કામ છે, આપણે સામાન્ય નાના માણસો તે મોટા માણસનો મહિમા ક્યાંથી સમજીએ. મોટા હોય એ મોટાનો મહિમા સમજે, મોટાની વાતનો વચનનો આજ્ઞાનો એને મહિમા હોય. જો ને આપણે રોજ બોલીએ છીએ, જન્મા કૌશલ દેશ વેશભટુનો લઈ તીર્થ માહી ફેર્યા, સમજ્યા. એ સ્તુતિમાં આવે છે કે જેનો મોટા મોટા વચન લોપતા નથી, સમજાણું, અને નાના પાળતા નથી. હારો હાર એ વાત આવે, હે આજ્ઞાન લોપે ક્ષણ, મોટા મોટા જેની આજ્ઞા એક ક્ષણે લોપતા નથી, અર્થાત નાના પાડતા નથી. કેમ છે, નાના મોટાનો મહિમા સમજે નહીં, એટલે મોટાના વચનનો આજ્ઞાનો પણ એને બિચારાને મહિમા ક્યાંથી હોય, મહિમા હોય ને પળે ક્યાંથી. વચન એનાથી જ પડે કે જેને મહિમા ભારો ભાર હોય. મહિમા હોય નહીં તારી હેત ક્યાંથી હોય, અને મહિમા વિનાનું હેત તો દૈહિક અહમ મમત્વ સંબંધી હોય, અને એમાં થરકું હોય ત્યાં સુધી હોય ને પછી કાંઈક થાય તારે વળી એ પાછું ઠેકાણે રહે નહીં. કેમ છે, એ તો બધું પ્રાકૃત ને માઈક હેત, એ તો સ્વાર્થ ભરેલું હોય, સ્વાર્થ સરે તો હેત ટકે નહીં તો તૂટી જાય. પણ મહિમા સમજીને જે હેત થાય એ તો જુદી જ રીતનું છે. એમ શ્રીજી મહારાજનું વચન વચનામૃતમાં પ્રામાણિક છે, અદ્ભુત વાત છે. એ તો નારાયણ ભગવાનને સર્વાવતારીનો મહિમા અદ્ભુત છે, ગજબનો છે. મહારાજના વચનની જે એમણે મહત્તા કીધી ને, ફરી વાર વાંચું છું, ગજબ છે. સબહી વચન હે મુક્તિદાતા, તમારા એક એક વચન મુક્તિદાતા હે. એક એક સે અધિક રહાતા, એક એક થી એક એક વચન આમ આમ અધિક અધિક લાગે. કયાને અધિક કહેવું ને કયાને ન્યૂન કહેવું માણા ઉપાધિમ પડી જાય એવા તમારા વચન છે. તામે એક દઢ ધારે કોઈ, એમાંથી એક જ વચન કોઈ પાળે, જન્મ મૃત્યુ તરી જાવે સોય, તે જન્મ મૃત્યુને તરી જાય. જમ કિંકર તે હિ દેખત ન કોરા, હોય તુમારે ફિરત ચોરા, સ્વામિનારાયણ મંત્ર તુમારા, ભૂત પ્રેત જાદુ દેવત ધારા. બાળી દે એમ કેવું છે, યમદૂત તો તેના તરફ ક્યારેય જોતા નથી. તમારું એક જ વચન કોઈ દ્રઢ કરીને પાળે, એની હામું યમદૂત જોઈ શકતા નથી એમ કે છે. યમદૂતો તો તેને અનુકૂળ થઈને વર્તે છે, અને એવાની ચારેય બાજુ દૂર દૂર ફરે છે, હામું જ રક્ષા કરે. બોલો, સ્વામિનારાયણ આવો આપનો મહામંત્ર તો ભૂત પ્રેત અને જાદુને પણ બાળી દે છે, તેનો નાશ કરી નાખે છે. આ તો બધા અવતારો ને જાણે કે આગળ જતા સ્વામિનારાયણ મંત્રથી આ પૂજાશે જપાશે. અહીં બોલી ગયા, તમારો સ્વામિનારાયણ મંત્ર આવો બળ્યો, તમારા વચન આગીને આવી બળવાળ્યા. ત્યારે શ્રીહરિએ નારાયણ ઋષિને કહ્યું, જે સ્વયં મોટા હોય તે બીજાને મોટા કરી જાણે છે, અને જે સ્વયં તુચ્છ હોય તે બીજાને તુચ્છ ગણે છે. હે અવિનાશી, વાસણમાં પોતામાં જેટલો અવકાશ હોય તેટલું તેમાં પાણી ભરી શકાય છે. આપ તો અગાધ અને અપાર સમુદ્રના સમાન છો, એટલે બીજાને પણ અગાધ અને અપાર જાણો છો. જોયું, મોટા હોય એ મોટાનો મહિમા જાણે, નાનું વાસણ કેટલું પાણી હમાડે. આપ તો અગાધ ને અપાર છો, એટલે મારો આટલો મહિમા તમે ઝીલી શકો છો, ધારી શકો છો. મોટું વાસણ છો એટલે મોટો મહિમા ધારી શકો. જહી કારણ હમ ઈહા આયે, સો કારણ કહત હે રહાયે, કલયુગ રહે હલાહલ ગોરા, તાકે બહુત બઢે હે જોરા. હવે જે કારણે હું અહીં આવ્યો છું તે કારણને કહું છું, અત્યારે હલાહલ ઝેર જેવો ઘોર કળિયુગ છે, તેનું જોર હમણાં ઘણું વધી ગયું છે. નરનારાયણ, સૌ માંસ ખાય છે, દારૂ પીવે છે, વ્યભિચાર પણ કરે છે, તેમાં ચોરીની તો વાત જ શી કેવી. આજે જગતના પાપ કહી શકાતા નથી. ગુરુ રાજા અને પ્રજા બધા એક રૂચિવાળા થઈ ગયા છે, કોઈને ધર્મમાં રૂચિ નથી, એટલે ધર્મ સહાય કોણ કરે. યજ્ઞ આગાદીનો નાશ થઈ ગયો, વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે પાપને લઈને, આથી હું ઉદાસ થઈ ગયો છું અને તમારી પાસે આવ્યો છું. હવે આપ તેનો ઉપાય બતાવો જેનાથી બધામાં ધર્મની રૂચિ જાગે, સૌને ધર્મ નિયમ પાળવાનું મન થાય, મર્યાદા રાખવાનું મન થાય. આ જગતમાં મેં વિચારીને જોયું છે કે આપના સિવાય બીજો કોઈ સહાય કરી શકે તેમ નથી. માટે હે નરનારાયણ ઋષિ, ભરતખંડમાં ધર્મવાળા માણસો થાય ને અધર્મ એમનો નાશ પામે ને લોકો જંપુરીમાં જતા અટકે અને અક્ષરધામમાં આવે એવી તમે મને સહાય કરો. આ ભરતખંડ તમારો દેશ છે, એમાં અમે સર્વાવતારીએ અત્યારે અવતાર લીધો છે. જે દેશમાં જાય તે દેશના રાજાને સહાયી બનાવવા જોઈએ, તો ત્યાં બધો ધર્મ પ્રચાર વગેરે સુખે થાય. કારણ કે ભરતખંડના રાજા તો નરનારાયણ અને અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આ ભરતખંડમાં ધર્મ સ્થાપન કરવા આવ્યા છે, એટલે સૌ પ્રથમ રાજાને મળી અને સહાય બનાવ્યા. હવે જુઓ, તમે ધર્મ સ્થાપનનું કામ ઝડપમાં ઉપડશે, અને રાજા સહાય ન હોય તો જગન્નાથપુરીમાં બધા બાવાને મારી નાખવાથી વાહે ઓરટ નીકળે ને જેલમાં પૂરવામાં આવે. પણ રાજા સહાય હોય તો રાજા જ એમ કે ઠીક હોવા જો હોવાસો, साले का खोड़ा निकल गया। बराबर से हवे धर्म नु स्थापन था है। केवी सरस अद्भुत बात आवे छे लो। आवी अमृत जेवी कथा अपने रोज सांभळवा मळे, आपणे केटला बधा भाग्य। बोलो सहजानंद स्वामी महाराज।